તારીખ 30/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 270 271 અને 272 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 192
પુરુષાર્થના વિષયમાં વાત કરે છે. સ્ત્રી પુત્ર પૈસા આદિમાં ચાપચા રહી એટલું ઝેરીલો સવાલ છે. સર્પનો મોટો રાફડો છે. જે ઉદયમાં તન્મય રહે છે, ઉદયના ત્રણ મુખ્ય વિભાગ છે, કુટુંબ પરિવાર અને બારમાં કુટુંબ પરિવારને નિભાવવા માટેનું સાધન છે. એમાં જે રેચા પીચા રહે છે, તન્મય થઈને એ જ કાર્યમાં રહે છે, એ અશુભ પરિણામ સહિત મિથ્યાત્વ છે. અશુભ પરિણામ તો છે, મિથ્યાત્વ સાથે છે. એટલે એનું જે રચા પચા રહે છે એટલે એનો રસ લે છે, એનો રસ જે ચડે છે, અનુકૂળતામાં અનુકૂળતાનો રસ ચડે છે, પ્રતિકૂળતા આવે ત્યારે ખેલાઈને એનો રસ આવે છે. એ આત્માના આનંદ અમૃત માટે ઝેર છે, સાક્ષાત ઝેર છે. સર્પનો મોટો રાફડો છે એમ કહીને એ કહ્યું છે કે બારમાં કોઈ મોટો સર્પ જોવે અને 200 વાર દૂર હોય પણ દેખાય સ્પષ્ટ છે, મોટો જબરજસ્ત સર્પ છે, ટકાપટા હોય એના, મોટો અજગર હોય, માણસને ગળી જાય એવો મોટો અજગર હોય, 200-300 વાર દૂર હોય તો પણ ભય પામે એ નથી, એની ઉપેક્ષા નથી કરતો ત્યાં, કે હજી તો 200-300 વાર દૂર છે ને, ક્યાં પાસે આવ્યો છે, માટે અહીંયા આપણે લે દેખાય કે બીજા કરો. અહીંયા મિષ્ટાનને લાડવા ઉડાવતો હોય બધું હુકાઈ જાય, એક સેકન્ડમાં ખ્યાલ આવે તો બધું સુકાઈ જાય ને સુકાઈ જાય, એનો રસ તો સુકાઈ જાય છે ભયથી. તે પણ મિથ્યાત્વનો સર્પ તો એથી ભયંકર છે, એ તો એનાથી એટલો ભયંકર છે કે ઉલટો કરડે તો એક વખત મરે, આ તો અનંત મરણનું સત્વ પડ્યું છે એવો ભયંકર સર્પ છે. એનો રાફડો છે અને દૂર નથી, ઓલો સર્પ તો હજી દૂર છે, કરડે તાર નહીં અત્યારે છે, આ તો અંદર જ છે, વળગેલો જ છે, ભરડો લીધેલો છે વિચારનો, અને એ ભરડો મજબૂત થાય છે કુટુંબ પરિવાર પૈસા આદિના નિમિત્તે, મજબૂત કરે છે, ગળે ફાંસો નાખ્યો છે એ મજબૂત કરે છે, ટાઈટ કરે છે. સ્ત્રી પુત્ર પૈસામાં નથી રહ્યો, એના ભાવમાં રહ્યો છે. ક્યાં ખૂચ્યો છે?
ભાવમાં
રેચો પેચો રહ્યો છે, એનો ભાવ છે. બીજા પદાર્થમાં તો જઈ શકતો નથી કે, પણ એ સંબંધીના ભાવમાં તીવ્ર રસથી પડ્યો છે, ઝેરનો સ્વાદ લે છે, મળી ગયું એના એનો જે હરક છે, અનુકૂળતા મળી ગઈ, અનુકૂળતા થઈ ગઈ, એ બધો ઝેરનો સ્વાદ છે. કેવો છે કે સર્પના મોટા રાફડા જેવો છે, આટલી ભયંકરતા ન ભાસે તો આ જીવ ખસે એવો નથી. એમાં જે રસ રેડે છે અને જે રસથી એ રીચો પીચો છે, એ આટલી ભયંકરતા ભાષા વિના, મિથ્યાત્વની આવી ભયંકરતા ભાષા સિવાય જીવ ત્યાંથી ખસે એવો નથી. અનંત સંસાર એમને એમ ગયો નથી. આ જીવને પરિભ્રમણ કરતા અનંત સંસાર ગયો, એનું કારણ ખાસ એ છે કે એને જેનાથી ભયંકરતા ભાસવી જોઈએ ભાસી નથી. હજી તો ઘણાને ખબર નથી કે આ અશુભ છે બધું. એટલી ઘણાને ખબર નથી. આ તો શું આપણે ફરજ છે, બૈરા છોકરા ધંધો વેપાર, આ તો આપણી ફરજ છે, એ કરવું જ પડે, એનો બીજો રસ્તો શું છે? એ અશુભ છે એ ખબર નથી. અને મિથ્યાત્વ સહિત શુભ છે, અને એમાં જીવનો ઘણો રસ છે, એ ઘણું ભયંકર છે, એ સંબંધીનો પૂરો ખ્યાલ એવો છે, એવો ખ્યાલ આવ્યા વિના જીવ ત્યાંથી ખસવાનો કેવી રીતે ભાવ કરશે, પુરુષાર્થ કરશે? નહીં, સરવૈયામાં નફો વધે તો ગલગલિયા થાય. ગઈ સાલ 1.5 લાખ વિધાતા, આ સાલ તો 2.25 લાખના બદલે 2.25 લાખ થઈ ગયા છે. ત્યાં દોઢો નફો થઈ ગયો. એટલું અંધત્વ છે, ભાષ્યમાન થાય એવું છે, દેખાય છે, જેને દેખાયું એને અહીં છોડ્યું, હિત સાધ્યું. જો ન ભાષ્યમાન થતું હોય તો કોઈને ન થાય, પણ આ જીવને દર્શન મોહનો રસ એટલો ચડેલો છે કે એને લઈને અંધત્વ આવ્યું છે, દેખાતું નથી. ખરેખર છે, એમ જ છે. ભગવાન પદ્મ બ્રહ્મધારી દેવ ધીરસારમાં કહે છે કે એક આત્મ ધ્યાન સિવાય સમસ્ત ઘોર સંસારનું મૂળ છે, સઘળું ઘોર સંસારનું મૂળ છે. બધું નાસ્તિક કીધું કે બહાર જાય છે, પાપ છે. અહીંયા અસ્તિત્વ કહે છે કે એક આત્મ ધ્યાન સિવાયનું બધું ઘોર સંસારનું મૂળ છે. પુરુષાર્થ તો કરે, નહી તો સ્વસન્મુખ નહીં થાય. અશુભમાંથી ખસે ને ક્યારેક શુભમાં આવશે, વળી પાછો અશુભમાં ચાલ્યો જશે. અને જે શુભ અશુભ ને લઈ આવે એને શુભ કેવું? શું શાસ્ત્રમાં એવા પ્રશ્નો ઉઠાવ્યા છે કે જે શુભ અશુભને લઈ આવે એને શુભ શું કહેવું? પછી કહેવું એ તો અશુભનો જનક જ થયો, શુભ અશુભનો બાપ થયો એ તો, કે જેનાથી અશુભ જન્મે છે. એ બધા તો અશુભ ભાવ છે મિથ્યાત્વ સહિતના. પણ શુભ ભાવમાં આવવું તે પણ સંસાર છે. અશુભથી ખસીને શુભમાં આવવું તે પણ સંસાર છે. અને અશુભથી ખસીને જીવ શુભમાં આવે ત્યારે પણ એની કિંમત ઉડી જવી જોઈએ. કે મારે જે કરવાનું છે એ ત્રીજી જ વાત છે. શુદ્ધ થયું હતું એથી ખસીને શુભમાં આવ્યો એ વાત નથી. ખરેખર મારે કોઈ કરવાનું છે એ ત્રીજી જ વાત છે. હજી જે કરવા યોગ્ય છે એ કઈ કર્યું નથી. હવે મહાત્માની વાત કરે છે, મહાન જ્ઞાનીઓ જે પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા તે બહાર ના આવ્યા. જે પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા ત્યાં તો પોતે ભાવના ભાવે છે કે એવો અપૂર્વ અવસર અમને ક્યારે આવે કે અંદરમાં લીન થયા પછી બહાર જ ન નીકળે. ભાવનાનો ગ્રંથ છે ને નિયમસારનો, ત્યાં એવી વાત કીધી કે પરમાનંદ રૂપી પિયુષના પૂરમાં જે ડૂબી ગયા, લીન થઈ ગયા, પરમ આનંદ રૂપી પિયુષ અમૃત પણ એલિટરેશન કર્યું છે. પરમાનંદ રૂપી પિયુષનું પૂર બધા પપ્પા દેવ, પરમ આનંદ રૂપી અમૃતનું પૂર છે અંદરમાં. આત્મા પોતે આનંદ અમૃતનું પૂર છે, એમાં જે જુદા એ પછી બહાર નીકળતા નથી. શું કરવા બહાર ન નીકળ્યા કે આનંદ અમૃતના પૂરમાં ડૂબ્યા પછી બહાર નીકળતા નથી, ગુમ થઈ ગયા અને બહાર ન આવ્યા. એમની દશા જોઈને અને એની સાથે પોતાની પામરતાને મીંડવીને એ દશાનું બહુમાન કરે છે, ભક્તિ કરે છે. કે ધન્ય છે એવા મહાજ્ઞાનીઓ પરમ પુરુષાર્થીઓ કે જેણે પોતાના અંતર પુરુષાર્થમાં એટલા જોરથી પરમમાં લીન થયા કે કદી બહાર જ ના આવ્યા. સાદી અનંત કાળ પર્યંત, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત લીન રહે છે. એ ધન્ય છે એવા મહાજ્ઞાનીઓને એમ કહીને પોતે ભક્તિ કરે છે અને પોતાનો પુરુષાર્થ ઉપાડવા માટે એનું સ્મરણ કરે છે. પોતાનો એવો જ પુરુષાર્થ જાગૃત થાય એના માટે એ રીતે મુમુક્ષુ જીવને બીજું શુક્લ ધ્યાનની વાત છે. શુક્લ ધ્યાનમાં લીન થયા છે, બહાર ના નીકળ્યા, પણ મુમુક્ષુ એને લક્ષ્યમાં લે છે કે આ પણ એક મારી જાતના આત્માઓ છે કે જેમણે અંદરના લીનતા કર્યા પછી બહાર નીકળ્યા છે. સ્વરૂપ ધ્યાનમાંથી જ બહાર ના આવ્યો તો પછી આ જીવ હૃદયમાં રેચો પેચો રહે છે, પુત્ર પરિવારમાં પૈસામાં રેચો પેચો રહે છે. કેટલું ઝેર ખાવું છે પોતે પોતાને પ્રશ્ન પૂછે, કોઈના સામે જોવાની જરૂર નથી. પોતે પોતાને પ્રશ્ન પૂછે કે તારે કેટલું ઝેર ખાવું છે હજી અને ક્યાં સુધી ખાવું છે, અને શું શું વિચાર્યું છે આગળ. પછી ઝેર ખાઈને હું શું કરવા ધાર્યું છે તે નક્કી કરે. એ રીતે એક પ્રેરણા આપે છે પુરુષાર્થ. ગુરુદેવની વાણી છે, પોપના ગોળાજીની વાણી છે. તીવ્ર મિથ્યાત્વ એ હોય એને પણ એક વાર એના મિથ્યાત્વ ઉપર પ્રહાર થાય એવું છે. એવી વાણી કેમ કે સામાન્ય રીતે સંસારિક જીવ આ રીતે રેછો પેચો રહે છે. ભલે મુમુક્ષુ હોય, થોડો સ્વાધ્યાય કરે, પૂજા ભક્તિ દેવદર્શન કરે, પણ પાછો ડૂબેલો ને ડૂબેલો રહીએ છે. એને જગાડે છે કે આ સરપના રાખડામાં બેઠો છો, ઉઘાડજે. પૂલો તો એક વખત કરડે ને એક વખત મરે, આનો પત્તો જ નહીં થાય, ગણી નહીં શકાય. કેટલી વખત મરણ થશે ગણી નહીં શકાય. બહુ સામે સામે બહુ સરસ કોઈ રીતે પણ જીવને જાગૃતિ આવે અને સંસારનો રસ ઠંડો પડે દર્શન ભોગનો રસ ફીકો પડે એવી વાત છે. તો નહીં છે જાતનો મને એવો છે. બસો ને 71 માં જ્ઞાની કક્ષાની વાત કરી છે. જ્ઞાની છે એને પણ પૂર્વકર્મને કારણે કોઈ વાર એની ઉદયની પરિસ્થિતિ ઊભી થાય છે કે જેને લઈને બહારમાંથી એમના વિશે એમની દશાનો સ્વીકાર કરવો મુશ્કેલ પડે બાહ્ય દ્રષ્ટિવાળાને. બહુ મુશ્કેલ ગજબની હોય તો વિષય અનંત સંસાર પણ અમથો નથી ગયો. આ જીવ કંઈ અત્યારે નવો થોડો છે જેમનો આ આટલા વર્ષથી આ 50 અનંતકાળથી છે. શું કરવા ગયો છે અનંતકાળ? જન્મ મરણ કરતો ગયો છે. એ મિથ્યાનું ઝેર ઉતરવું એ કોઈ અપૂર્વ પુરુષાર્થ માગે એવી ચીજ છે. અપૂર્વ પુરુષાર્થનો એ વિષય છે. પૂરી ગંભીરતાથી પૂરી સાવધાનીથી કમર કસીને ગુરુદેવ તો કાઠિયાવાડી કરેડિયા કરીને એમ કે કરેડિયા કરીને એક વાર પુરુષાર્થ કર. બધું ગૌ કર, આખું જગત ગૌ કર. એવી ઉપેક્ષા છે આ વિના ચેતવાની શીઘ્રપણે ચેતવાની જરૂર છે. શાસ્ત્રમાં તો એવી એવી શૈલીથી વાતો આવે છે કે અરે રે તને શ્રી ગુરુ મળ્યા, અરે રે તને જ્ઞાની મળ્યા ને તું ચેત્યો નહીં. જળમાં ને તારામાં શું ફરક અમે ગણીએ? કોળંબાય પાછળ કે તને આવા મહાપુરુષો મળ્યા ને તું ચેતતો નથી. તારા આત્માના અનુભવમાં આવવા માટે તને કઈ જાગૃતિ આવતી નથી તો શું છે? તું જળ થઈ ગયો છો કઈ? એમ એવા ઓળંબા આવે છે. શૈલી એવી કરી છે કે જે પાછો વળી જાય એવી બધી શૈલી છે. જ્ઞાન દશાની અંદરની વાત કરવી છે કે જ્ઞાનીને પણ આકરા રોગ આવે પૂર્વકર્મનો કારણ છે. વર્તમાન કોઈ કારણ ન હોય અને આકરો રોગ આવે. આકરો રોગ આવે ત્યારે ઇન્દ્રિયો મોળી પડી જાય એટલે બોલે તો સાંભળે નહીં, બોલાવે કોઈ તો સાંભળે નહીં, એવો શારીરિક રોગનો હુમલો હોય. ઇન્દ્રિયો મોળી પડી જાય, બહારથી ઇન્દ્રિયો કામ ન કરે. ઇન્દ્રિયો કામ ન કરે એમાં શું લીધું? બહારથી કામ ન કરે એમ કે ભાઈ આ ધંધોળીએ છીએ તો પણ કાંઈ જવાબ દેતા નથી, બોલીએ છીએ તો કાંઈ સાંભળતા નથી, સામું જોતા નથી, એવો આકરો ઉદય આવે. બહારથી એમ લાગે એમને ઇન્દ્રિય કામ કરતી નથી. બહારમાં બેશુદ્ધ જેવું લાગે, એમ લાગે કે બેશુદ્ધતા આવી ગઈ છે. ખરેખર બેશુદ્ધતા ના આવી હોય એટલો જરૂર ફેર પડ્યો હોય કે જે ક્ષમ બહાર કામ કરતો હોય એની શક્તિ ઘટી ગઈ હોય એવું બને. એના પરિણામની જે શક્તિ છે એ ઘટી ગઈ હોય પણ અંદરમાં જ્ઞાની બરાબર સાવધાન હોય. જ્ઞાન વેદનામાં પરમાત્માને વેદતા હોય અંદર.
પરમાત્માને વેદતા
જ્ઞાન વેદનામાં વિદડા એવો આત્મા છે. એને અંદરમાં સાવધાન થઈને વેદતા હોય, બહારની સાવધાની ગુમાવી હોય. થોડોક સૂક્ષ્મમાં ફેર પડ્યો હોય અને સાથે સાથે પોતે લક્ષ પણ છોડી દીધું. બે વાત ભેગી હોય, કેમ કે જ્યારે ખ્યાલ આવે છે જ્ઞાનીને કે હવે દેહનો છૂટવાનો કાળ, દેહ વિલયનો કાળ બહુ નજીક છે, ત્યારે ઉપયોગને સંકેલી લે છે. કુદરતીપણે એવો જ એનો પુરુષાર્થ, એવો એનો અભિપ્રાય, બે એક થઈ જાય છે અને ઉપયોગને બધી બાજુથી સંકેલી લે છે. એક સ્વરૂપમાં સાવધાન થઈને રહે છે. પછી દેહની અવસ્થા ગમે તેવી જર્જરિત હોય, રોગિષ્ઠ હોય, ગમે તેવી હોય, પણ અંદરમાં સાવધાન થઈને પૂજા કરે. બહારમાં કોઈને એમ લાગે બેસુદ્ધ થઈ ગયા લાગે છે, કાંઈ ભાન નથી લાગતું. અને જ્ઞાની હોય અને બેસુદ્ધ થાય તો માણસને વિચિત્ર લાગે, કેમ કે એ તો જાગ્રત ચૈતન્યની દશાવાળા જીવ છે, એ કેમ બેસુદ્ધ થાય, એ સામાન કેમ ગુમાવે. પણ એ બહારની જાગૃતિ ઘટી છે, બે પ્રકારે ઘટી છે. ઉપયોગમાં ક્ષોભસમમાં ફેર પડે અને પોતે પણ સંકેલી લીધો હોય ઉપયોગ, એવી રીતે અંદરમાં રહ્યા હોય. સમજીએ તો બરાબર કહ્યું હતું, પણ એ તો બોલ્યા હતા, ન બોલ્યા હોય તો આમ હોય, એમણે તો કહ્યું હતું કે હું મારા સ્વરૂપમાં લીન થાવ છું, મને કોઈ બોલાવશો નહીં, હું મારા સ્વરૂપમાં હવે લીન થાવ છું. પાતળું ધોતિયામાં ઓછાડ જેવું હતું, એ પથ્થર માથા સુધી ઉડી લીધું, એમાં કોઈ કાંઈ દ્રષ્ટિ ખોલવાનો પણ પ્રશ્ન નહીં, વાત કરવાનો પણ પ્રશ્ન નહીં. સૌભાગભાઈ, સૌભાગભાઈના તો પત્ર વાંચ્યો, અંબાલાલભાઈએ પત્ર લખેલો, અંબાલાલભાઈને એમની સેવામાં મોકલ્યા સલમજીને, કે તમે જાઓ ત્યારે એમની છેલ્લી સ્થિતિ છે અને તમે ત્યાં રહ્યો, એમની સેવામાં ચડશું થઈ ગયા હતા. તો એ કાંઈક તત્વની કે ધર્મની વાત કરે તો ના પડે, હું મને વાત કરાવવા, મારો લક્ષ ખેંચમાં હું બરાબર મારામાં સાવધાન છું. હવે આ કૃપાળુ દેવ મળ્યા ને હું હવે મારું મરણ બગડે એવું બનવાનું નથી. 10 દિવસ પહેલા તો અનુભવ કરી લીધો છે, 10 દિવસ થયા છે, 17 દિવસ થયા છે, અનુભવ કરી લીધો. હું સાવધાન છું, બરાબર જાગૃત છું, મારા મને વાત કરાવવાની જરૂર નથી, મને કંઈ સ્મરણ કરાવવાની જરૂર નથી, મને કંઈ યાદ દેવડાવવાની જરૂર નથી. એવી રીતે મારી સાથે તમે વાત કરો છો તો મારું લક્ષ અંદરથી બહાર ખેંચાય છે, મને ગમતું નથી. એટલું પણ મારું લક્ષ તમારી વાત ઉપર જાય, તત્વની વાત ઉપર જાય, ધર્મની વાત ઉપર જાય, એને અત્યારે એ રીતે સમય નથી. શું ના પાડી દીધી છે,
આને
તો બહુ ખબર નથી. અંબાલાલ ભાઈ પછી અમુક શું સમજે છે, એને આ પોતે છેલ્લો પત્ર લખાયો છે, પોતે નતા લખી શકતા, છોકરા પાસે લખાયો છે કે આવો અનુભવ થયો છે. ફટાક દઈને દેહને આત્મા જુદા પડી ગયા છે, ફટાક દઈને જુદા પડી ગયા છે. હવે મને દેહ રાગ ભૂલો ભિન્ન ભિન્ન ભાસે છે, ભિન્ન ભિન્ન અનુભવ અનુભવાય છે, સ્પષ્ટ દશા લખી શકું છું, લખ્યું છે. હવે એનો પત્ર વાંચ્યો ભવાણીયામાં, હવે તે લોકોએ પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યા છે કેટલાક પત્રો, એમાં એ પત્ર પછી જોયો, પણ શ્રીમદજી એમના મૃત્યુ વખત ની દશાનું આગળ પાછળ જે વર્ણન કર્યું છે એના ઉપરથી વહેમ પડ્યો હતો કે આ લખે છે એવું કોઈના માટે લખતા નથી, એવું લખે છે. છેલ્લે છેલ્લે છેલ્લા 6 મહિનાના પત્રો જોઈએ તો એમણે તીવ્ર ભાવના એમના પ્રત્યક્ષ સમાગમને ભાવી છે, અને પછી છેલ્લે છેલ્લે ઈડર ગયા છે બે અઠવાડિયા પહેલા, પછી ઈડરથી આવ્યા પછી દેહ છોડ્યો છે. તો એ છ મહિનાના એમના પત્રો સમયકની નજીકની ભૂમિકા હતી, અને પછીના પત્રો ઈડર સમાગમ થયા પછી ઈડરથી આવ્યા પછી ત્રણ કાગળ લખ્યા, એ બધા બહુ સારા વાંચવા જેવા. અંદર બીજી બીજી વાતો છે, સાથે સાથે આ બે ત્રણ પત્રો છે આપ્યા છે. બનારસી દાસ કેમ કે લગભગ પ્રાણ ત્યાગ વખતે શરીરની દશા કથળે બગડે સ્વાભાવિક વાતો પર આવે, એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે પ્રાણ ત્યાગ વખતે બહુ ભાર. એમને કોઈ બોલાવા જાય છે તો એમને લખી નાખ્યું, એમને જીભ ચાલતી નહોતી, ભાષા બોલી નહોતા શકતા, કે ચલે બનારસી દાસ રાજમંદિરની કળષ્ટિકા ઉપરથી સમય સારો પર ઉતરેલા છે.
શ્રીમદજી એમના બહુ વખાણ કર્યા, બનારસી દાસ બહુ સારો બન્યો
છે, ખરેખર સારો.
એ
તો સ્વાનુભવ ની મૌલિકતા એવી છે કે દરેક જ્ઞાની પોતાના અનુભવ માંથી જે કોઈ શૈલી થી વાત કરે છે એમાં એ આત્મા ઝલકે છે. જ્ઞાનીને અજ્ઞાનીની વાણીમાં ફેર આ છે કે જે શબ્દો જ્ઞાની કહે તે અજ્ઞાની કહે તેના તે શબ્દો કહે, પણ કહેવાની રીતમાં અને અંદરના રસમાં, એના કહેતી વખતે એનો જે આત્મરસ છે એ જે જ્ઞાની પાસે છે એ અજ્ઞાની પાસે નથી, એ રીતેની પાસે નથી. કેમ કે એ જોઈને કહે છે તો આને આને તો આ જોઈ શકતો નથી, આ તો આંધળો છે, એટલે એની પાસે કહેવાની રીત નથી ને એ રસ નથી, કે જોવે છે ત્યારે રસ આવે છે. અનંત આનંદ અમૃતનું પૂર છે એનો રસ આવે છે, એટલે એ જોઈને કહે છે. તે જ શબ્દો હોય, તે જ વાત હોય, તે જ વાક્ય હોય, પણ કહેવાની રીતમાં અને રસમાં જે ફરક છે એ ફરક છે, એ અનુભવ વિના જ્ઞાની વિના બીજે મળે એવું નથી. હા, મોટો એક જગ્યાએ અંધારું છે ને એક જગ્યાએ અજવાળું છે, એટલો ફેર છે. જ્ઞાનીની વાણીમાં આત્મા ઝળકે છે, એ ઝળકતો સિતારો છે, અહીંયા અંધારું ગોર છે, ગોર અંધારું છે, એટલો બધો ફેર છે. એ રસ લાવે ક્યાંથી? જોયા વિના રસ લાવે ક્યાંથી, આવે ક્યાંથી? બહારના બેસુદ જેવું લાગે પણ અંદરમાં બેસુદ નથી, અંદરમાં જરાય બેસુદ નથી એમ કે. અંદરમાં પૂરેપૂરા સાવધાન છે અને પુરુષાર્થ એ વખતે તીવ્ર ઉત્પન્ન થઈ આવે છે. જે સાધારણ પરિસ્થિતિમાં પુરુષાર્થની ઉગ્રતા અને તીક્ષ્ણતા ન હોય એવી તીક્ષ્ણતા આવે છે. સુદાનીજીને ખબર નથી, આયુષ થોડું છે એ ખબર નથી, પણ એમને ચર્ચામાં એ વાત ઘણી વાર આવે છે કે મૃત્યુ કે લીએ હર સમય તૈયાર રહેના,
તૈયાર રહેના.
और मृत्यु के समय कोई मुझे सुनावे ऐसे दिन का मत करना. पछी योग्यता जेवी हो કે કોઈ ન સંભળાવે તો એનો ઉપયોગ પરિવારમાં ને ઉદયમાં ચાલ્યો જતો હોય, ખેંચાણ હોય, રસ લીધા હોય આખી જિંદગી, મૃત્યુકાને પણ એનો રુચિનો વિષય મુખ્યત્વે આવશે. કુદરતી છે કે જે આખી જિંદગી રસ લીધો હોય એ મૃત્યુને જાણે મુખ્યત્વે સામે આવી જાય, પરિણામ એના કંટ્રોલમાં ન રહીએ, કાબુ બહાર જાય અને લેશિયા પકડે. મૃત્યુમુક્ત સંભળાવે છે એનું કારણ એ છે કે જે લેશિયામાં દેહ ત્યાગ થાય એ જ લેશિયામાં એની ઉત્પત્તિ થાય છે. આવો નિયમ છે, એ લેશિયા ન છૂટે. નવો જન્મ થાય ત્યારે જેની યોગ્યતા કઈ ઠીક છે, સારી છે, એને એ જરૂર નથી. એ તો બરાબર એ વખતે પોતાના જ્ઞાન વેદનમાં સાવધાન થઈને સ્વરૂપને વેદે છે, પરમાત્માને સાક્ષાત પરમાત્માને વેદે છે અને કેટલાક તો નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં દેહ ત્યાગ કરે છે. એટલો પ્રસાદ તેવો થાય છે. ત્યારે બહારમાં બેશુદ્ધિ જેવું લાગે પણ ખરેખર અંદરમાં એ બેશુદ્ધિ નથી. શ્રીમદજીનો એવો પ્રકાર બહારમાં મીનો છે જરા. પછી એમને છેલ્લું જે કહ્યું કે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું, પછી પોતાને શરીરનું લક્ષ છોડી દીધું છે તો ગળામાંથી અવાજ શરૂ થયો, ઘણાને હડીઓ બોલે છે, છેલ્લો શ્વાસ અવાજ નીકળે. રાજકોટમાં દેહ છોડેલો તો રાજકોટના કોઈ વૃદ્ધ માણસ હશે, એમને સ્વીકાર નહીં હોય સુમજીનો. એટલે ગુરુદેવ પાસે વાત કરતા હતા, સાંજે બાર પાટ ઉપર બેઠા હતા કે આ શ્રીમદ રાજચંદ્ર કહેવાય છે જ્ઞાની, પણ એમના મૃત્યુના કારણે તો બકરાની જેમ બાંબરતા હતા. શું શબ્દ એને વાત કરો,
બકરાની જેમ બાંબર એવા શબ્દ વાત
કરો, બકરો જેમ બાંબરે વેદનાથી રાડો પડે એનું બાંદરો કહેવાય. એમને કે વેદના વધી ગઈ છે એટલે બકરાને જેમ બાંબરતા હતા. શું અને આ વાત ખોટી નથી? શું ગુરુદેવ કે છે, હું મારી હાજરી હતી, એ તમારું કામ નથી કે શું કીધું, તમારું કામ નથી કે તમને ખબર પડે એને કે તમે બારમાં ઓલો ગળામાંથી ઘણાને અવાજ નીકળે છેલ્લે છેલ્લે એની વાત કરો છો એ ખ્યાલમાં છે, પણ એ સ્વરૂપમાં સાવધાન હતા, બરાબર જાગ્રત હતા, એમની શક્તિની તમને ખબર નથી કે એકાવતારી હતા કે એટલી શક્તિ હતી, તમારું કામ નથી કે ચોખ્ખું કહી ગયું.
પત્રો લેવાય
છે, આમ મનમાં તો શ્રદ્ધાનો હોય અને આવો બહારમાં દેખાવ થાય એટલે જેને પૂર્વગ્રહ કહેવાય છે, પ્રેજ્યુડાઇઝ કહેવાય છે. મોટા ભાગે વ્યક્તિગત વિષયમાં જીવ પૂર્વગ્રહ છોડ્યા વિના, પૂર્વગ્રહનો ત્યાગ કર્યા વિના, એટલે કે મધ્યસ્થ નહીં રહીને, મધ્યસ્થતા ગુમાવીને જ વિચારતો હોય છે. આ લગભગ માનસિક પરિસ્થિતિ મનુષ્યની હોય છે. પર્યાય સમય સમયની છે, પર્યાય બદલતી ચીજ છે. આ પર્યાય એની જોઈ એટલે એની પર્યાય ધ્રુવ કરી નાખે છે. પોતાને અનિત્યતામાં નિત્યતાની ભ્રાંતિ છે એટલે પોતાની દશામાં એમ જ સમજે છે અને બીજાની એમ જ સમજે છે. આ પૂર્વગ્રહ છોડતો નથી જીવ પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે. પર્યાય દ્રષ્ટિના કારણે આ પૂર્વગ્રહ છે એ બધે એનો ચાલુ રહે છે અને એથી એનું જજમેન્ટ મોટા ભાગે ખોટું પડે છે. એનું કારણ હજી તો પ્રાણી છે, હાથ પગ મોઢું બગડેલા છે, પરિણામ બદલી ગયા છે, અંદરમાં પરમાત્માનો પત્તો લઈ લીધો છે, એવી શક્તિ છે આત્મા. શક્યતા છે, સદવસ્ત છે ત્યાં સુધી એવી શક્યતા છે. પણ જ્ઞાની છે, સાવધાન છે, પોતાની શક્તિનો ખરે વખતે ઉપયોગ કરે છે. પોતાની જે શક્તિ ને સંપત્તિ પ્રાપ્ત કરી છે એનો ખરે વખતે ઉપયોગ કરે છે, વાપરે છે, ન વાપરે એમ. અને એ ચમત્કારિક વિષય છે. એક વખત અંતર્મુખ થઈને પ્રત્યક્ષ અનુભવ કરે સાક્ષાત સિદ્ધપદ નો, એટલે સિદ્ધપદ એનું સિક્યોર થાય છે નક્કી. બીજી એની સ્થિતિ નહી પછી અનંતકાળ નહી. એને શક્તિ કઈ થોડી નથી, શક્તિનો તો પુંજ છે મોટો. સંભાળવી જોઈએ, ભાન કરવું જોઈએ. આટલી શક્તિ છે મારામાં. બધા સાધકોની જે શક્તિની વાત આવે છે, શોભાનીજીની તો શૈલી જ કોઈ બીજી જાતની હતી કે મુનિરાજને આટલી આટલી શક્તિ છે, પણ એ તો હજી અનંતમાં ભાગે છે, હું તો અનંત શક્તિનો પિંડ છું આના કરતા. ઉપસર્ગ પરિષદ હોય ક્યાંય અંદરથી હલતા નથી, અડોલાસને મનમાં નહીં ક્ષોભતા, એવા અવિચલિત સ્થિતિમાં રહે છે. કેટલો પુરુષાર્થ, તો કે એથી અનંત ગણા પુરુષાર્થ મળે. આ પુરુષાર્થ તો કઈ નથી, એટલો મારામાં પુરુષાર્થ કર્યો છે. એથી શૈલી પાડે એવું કામ કર્યું છે. બસો ને 71 છે, 272 ગ્રસ્તને જવાબદારીઓ કામની લેવાની હોય છે, એવી કોઈ જવાબદારી મુનિરાજને હોતી
નથી.
સંસાર તો છોડ્યો છે એટલે સંસારને તો નહીં, છેલ્લી જવાબદારી પણ મૂકી. તો લગ્ન કરે છે ત્યારે જવાબદારીમાં નાખે છે, પ્રતિજ્ઞા કરાવે છે બ્રાહ્મણ લોકો, ત્યાંનું પાલન પોષણ કરવાનું તારી જવાબદારી છે, સમજીને લગ્ન કરી. એ પણ છોડી છેલ્લે છે, મારે કોઈ જવાબદારી નથી, મારા પરિણામ હવે કામ કરતા નથી. હું મારા આત્માનો સાધમાં ચાલ્યો, જંગલમાં કોઈને દુઃખ પહોંચાડવાનો અભિપ્રાય નથી એક ઇન્દ્રિયને પણ. પણ પરિણામમાં વિતરાગતા વધી ગયા પછી બીજો કોઈ ઉપાય નથી, એટલે સંસારની તો જવાબદારી છોડી છે. પણ ગુરુપદે આવ્યા એટલે કોઈ સમાજની જવાબદારી ખરી કે નહીં, આ પ્રશ્ન છે. મને તો ગુરુ કહેવાય છે, માન છે, તેથી એમને કોઈ સામાજિક જવાબદારી ખરી કે નહીં, કે નહીં કોઈ સામાજિક જવાબદારી મને રાખી નથી. ઘરનો વહીવટ કરે નહીં તો સમાજનો વહીવટ કરે, તો મોટું ઘર પકડ્યું એને, નાનું ઘર છોડીને મોટું ઘર, એક ઘર છોડીને હજારો ઘરનો સમૂહ લીધો આત્મા વહીવટ કરવા માટે. સમાજની જવાબદારી મુનિરાજને હોય શકે નહીં, ત્યારે આ પ્રશ્ન છે, ચર્ચાસ્પદ પ્રશ્ન છે. વર્તમાનમાં દિગંબર મુનિઓ સમાજને આદેશ આપે છે, મારે આમ કરવું, સુરક્ષા માટે આમ કરવું, સોનગઢના શાસ્ત્રો રહેવા ન દેવા કરે છે કે નહીં. મુનિરાજનું કામ નથી, સમાજને કોઈ આદેશ મુનિ આપે નહીં. આદેશ આપે તો એ મુનિપદમાં રહી શકે નહીં, એક જ એ પહેલા ગુણ સાને મિથ્યા દ્રષ્ટિથી. ઉપદેશ આત્માનો ઉપદેશ આપે, આત્માના હિતનો ઉપદેશ આપે, બાકી આમ આદેશ આપવાનો પ્રશ્ન નથી.
એ જવાબદારી નહીં,
પણ જવાબદારી નહીં.
8-9 આપવું પડશે, એવું
8-9 આત્માનો ઉપદેશ આપવા માટે વ્યાખ્યાન કરવા બેહવું પડશે, કેમ કે તમને રોટલા બપોરે આપવાના છે. તમારા રોટલા તમારી પાસે રાખો, અમે આ ઉપડ્યા જીવન કોઈ જરૂર નથી, એમાં મસ્ત છે. પરિણામ જ ના ઉપજે, ઉપજે તો મુનિ દશા ના હોય.
ધર્મ ની રક્ષા માટે એવું આદેશ
નહીં. ધર્મ ની રક્ષા કરવા જાય તો મુનિપદ છૂટે, વિષ્ણુ કુમાર ને છૂટ્યું કે નહીં?
ધર્મ
ની રક્ષા કરવા જાય, છૂટ્યું કે ના છૂટ્યું? સ્વધર્મ ની રક્ષા કરે છે, એનાથી સહેજે સહેજે એમના મુખારવિંદ માંથી કોઈ કરી પડે વાત તો ઝીલનારા એટલા ગરજવાન થઈને ઝીલી લઈએ છીએ. એને ફરજ પાડવાની પ્રશ્ન હોય શકે ને? કોઈ પ્રક્રમ એટલે ફરજ પાડવું એ વાત નથી. કર્મ એટલે કોઈ કાર્ય, કાર્યનું પ્રક્રમ એટલે બંધાવવું, જવાબદારી લેવી, ફરજ ગણવી, એ બધાને પ્રક્રમ કહે છે. કર્મ એટલે કાર્ય. ધાર્મિક કાર્યને પણ કોઈ જવાબદારી નિરાધી લેતા નથી, કોઈ કામ માથે લેતા નથી. પછી અંતરણ ચિહ્નમાં લીધું છે, પાઠશાળાનું ધ્યાન રાખવું પડશે, પાઠશાળા ખોલાવો ગમે ના, જેથી બાળકો ભણે, એનામાં સંસ્કાર પડે, ફલાણું થાય, જીતનું થાય, એ સમાજની જવાબદારી મુનિરાજને માથે ન હોય.
મુનિને સર્વદેશ લાગુ પડે છે, મુનિને સર્વદેશ લાગુ પડે છે.
હા,
મોક્ષને એક દેશ તો લાગુ પડે
છે. હા છે, એનું એનું આ ધ્યેય નથી. એને એના રાગ આવે તો એ રાગ એની મર્યાદામાં વ્યવહાર ગણીને એને સ્થાન આપ્યું છે, પણ એ એનું ધ્યેય નથી, એ એનું કર્તવ્ય નથી. એ છોડવું એનું કર્તવ્ય છે. પુરુષાર્થ કરીને મુમુક્ષુ એ પણ છોડી દેવું, એ એનું
કર્તવ્ય.
જો ન લાગુ ન પડે તો મુનિ થાય કેવી રીતે? મુમુક્ષુમાં જો પકડીને બેસે કે હું તો મુમુક્ષુ છું, મારે તો કર્તવ્ય છે, એવી રીતે જો કૃત્રિમતાથી પકડીને બેસે, આ તકરાર શેમાંથી થાય છે? આ તો અમારું કર્તવ્ય છે, અમારી ફરજ છે, અમે તો કરશું નહીં, છોડીએ. મારે તો સહેજ ભાવ આવે છે, સહેજે સહેજે ભાવ આવે છે, એની વાત છે. અને એ પણ એ બુદ્ધિ એ નિષેધ છે એનો વર્તે છે, એની વાત છે. પકડ કરવાની વાત ક્યાં છે? પાઠશાળાનું ધ્યાન રાખવું પડશે, પૈસા ઉઘરાવવા માટે તમારે જવું પડશે, ફંડ ફાવવાની જેને ચંદો કહે છે. પછી તો શેઠિયાને ખુશ રાખવા જ પડે, કેમ કે એની ગરજ પડી. ઓલું સમજે છે, સંસારી છે તો વધારે સમજે છે આવી બાબતમાં. ઠીક છે, મહારાજને એક દી તો મારી ગરજ પડવાની છે, ફંડ ફાવવા ઉઘરાવવા તો આવે જ છે. એ વખતે આપણે આપણું ધાર્યું કરાવી દેશું. મુનિ નહીં, લેઈમના મુનિ એ બધા કામ ધંધા કરતા
નથી.
લેઈમ મુનિ હોય જ નહીં.
શેઠિયાઓને આખું જીવન ધોકા માર્યા હોતા એક જ ગુરુ છે. હજી કોઈ શેઠિયાઓને જીવન આખું ધોકા જ માર્યા હોતા એક જ ગુરુ છે, બાકી હજી સુધી કોઈ લક્ષ્મી આવ્યું નથી.
એટલા ગુરુદેવ એટલા નિર્ભીક અને એટલા નિડર હતા. સત્યનું નિરૂપણ કરવું એટલે સત્યનું નિરૂપણ બરાબર કરે, કોઈની શેષ શરમમાં રહીને સત્યને દાબવું એટલે આખો સમાજ છોડી દેવો. સ્થાનકવાસી સમાજમાં તો એટલું બધું અવમાન હતું સાચું કહેવા જઈશ તો આ બધા દબાણ કરશે મારા ઉપર, ખુલ્લું કરીને કહીશ તો આ બધા દબાવવા આવશે. એ મથાકૂટમાં ઉતરવા કરતા પહેલેથી છોડી દીધું, અંદાજ કાઢી લીધો. આ સમાજ નહીં ફરે, મારે ફરી જવું, આ સમાજ નહીં ફરે. ફરી ગયા પોતે, મૂકી દીધો સમાજ. આનંદગંજી એ સમાજ ને મૂકી દીધો, આનંદગંજી એ સમાજ ને મૂકી દીધો. જંગલમાં ચાલ્યા ગયા. એવો જ પ્રસંગ બન્યો હતો, વ્યાખ્યાન આપતા હતા, એમાં કોઈ શેઠિયા મોડાયેલા. મહારાજ તમને ખબર નથી કે અમે આવ્યા પહેલા શરૂ ન થાય વ્યાખ્યાન, તમે શરૂ કેમ કર્યું? તમને ખબર નથી અહીંયા શું પદ્ધતિ છે ને રિવાજ છે અહીંયા? આટલું બધું દબાવવાનું હું પડતો, તમે તમારા ઘરે, હું મારા ઘરે. નગર શેખ હોય, રાજા હોય, ગમે તે હોય, તો એની પરવા ન કરે.
ત્યાં એ પ્રણાલિકા હતી,
પ્રણાલિકા. પ્રણાલિકામાં જ્ઞાની ને બંધન હોય, પ્રણાલિકા નું બંધન જ્ઞાને સ્વીકાર. હા, એ ગામને એ પ્રણાલિકા હશે, પણ એ પ્રણાલિકા બધાને બંધનમાં નાખે એ પ્રણાલિકામાં અપવાદ હોવો જોઈએ. એના રોટલાના આશ્રિત હોય બધા બંધાય, પણ જે આત્માથી મસ્ત હોય, સંસારની પરતંત્રતા છોડવાની ગયા હોય, એ નવા બંધન સ્વીકારે પાછા. એ કેવી રીતે બને?
એવું જ આનંદગંજી જવાબ આપ્યો.
હા, એમ જ જવાબ આપે છે કે અમે આખી આખા સંસારની પરતંત્રતા છોડવા નીકળ્યા છીએ, આપણું નવી પરતંત્રતામાં ક્યાં આવી ગઈ? કઈ પ્રશ્ન નથી. એ તો સ્પષ્ટ થઈ ગયું ગુરુદેવ જેવા તો, કે તમારે ઘરે જ હોય તો 15 મિનિટ વહેલા આવીને બેસો, 10 મિનિટ વહેલા આવીને બેસો. ભગવાનની સભામાં ઇન્દ્રો ગરુડિયાની જેમ બેસીને સાંભળતા, એ શું કરવા કહેતા? તમે શેઠિયાઓ છો તો બધા ભિખારી છો ઇન્દ્રો પાસે, એની પાસે હા ભિખારા જેવા લાગે અત્યારના શેઠિયા કરોડપતિ હોય. એવા ઇન્દ્રો છે એ પણ ગરુડિયાની જેમ આમ બે છે સાંભળવા માટે. એમ એ દાખલો શું કરવા દેતા? કે તમને ગરજ છે, આ વાત સાંભળવાની ગરજ છે તો કહીએ છીએ, ન ગરજ હોય તો અમારે કહેવાની કોઈ જરૂર નથી. અમે અમારો સ્વાધ્યાય કરવા, તમારે ગરજ હોય તો અને ઘણી ગરજ હોવી જોઈએ, ગરજ નહીં પણ ઘણી ગરજ હોય તો ઉપદેશ પરિણામ પામે, સ્થાન પામે. બાકી એમને વિરુદ્ધ અભિપ્રાય લઈને બેસ સાંભળવા બેઠા હોય, સાંભળે અંદરમાં અભિપ્રાય વિરુદ્ધ હોય, ઠીક છે બધું, ઠીક છે આ કે છે એનું બધું ઠીક છે, આ તો બધું આપણે બધી ઘણું આપણને તો ઘણી ખબર છે. એને એક અક્ષર અને એને કાંઈ નકામો પોતાનો વખત ગુમાવે છે, અને બીજાને પણ એ અવળા પડવામાં જેવી યોગ્યતા વાળાને નિમિત્ત થાય છે, એવું બને છે. તીર્થ માટે પૈસા ઉઘરાવવા પડશે, આવા કોઈ પણ કામ ની માથે લેતા જ નથી. છાપામાં આદેશ બહાર આવે, પણ ફલાણા મુનિ આવો આદેશ આપ્યો છે, પછી જાણકારો એ કોઈ વિરોધ કરે છે કે આ મુનિ આદેશ આપે છે એ મુનિનું કામ નથી, અને આવી રીતે એમને આદેશ બહાર નહીં પાડવા જોઈએ, આ મુનિ પદની યોગ્ય વાત નથી. બધું માનો ને, કોઈ જાણતા જાણકાર હોય તો વિરોધ પણ કરે, પણ બાદમાં તો પુણ્ય અનુસાર બધાની ભક્તિ હાલતી હોય છે. ગમે એવું પાખંડ હોય તો હાલે જ છે, જાતનું એનું પુણ્ય ઉદય હોય તો ગમે તેવા પાખંડ પણ ચાલી જાય છે. તીર્થ માટે પૈસા ઉઘરાવવા પડશે, આવા કોઈ પણ કામ ની માથે લેતા જ નથી. કોઈ પણ પ્રકારનું બોજો મુનિ માથે રાખતા જ નથી, એવી કોઈ જવાબદારી કોઈ બોજો મુનિ માથે રાખે નહીં. એટલા એ મુક્ત છે, એટલા મુક્ત હોય છે. વિતરાગતામાં રાગ ઘટ્યો છે, અનેક પ્રકારનો રાગ ઘટ્યો છે એમાં આ વાત પણ આવી જાય છે. એક મંદિર જણાય તો ઘણા જીવોને જૈન દર્શનનું કારણ થાય, માટે મંદિર ચણાવવાનો તો ઉપદેશ આપે કે ન આપે કે ભાઈ આ ગામમાં જૈન મંદિર નથી, અમે લોકો અહીંયા ઘણા રહ્યો છો, સારું મંદિર બંધાવો અને બધાને ભગવાનના દર્શનનો લાભ થાય કે નક્કી. ભાઈ અમે પણ અવારનવાર આવીએ છીએ, બટ અમારે પણ અહીંયા ભગવાનના દર્શનનો લાભ મળે, એ કામ બધી કરતા નથી. જૈન મંદિરમાં દર્શન કરવા આવે એવી વાત છે, ન્યાય પકડવો થોડો અઘરો પડે એવી વાત છે. પોતાને વિકલ્પ ઉઠે જૈન દર્શનનો તો પોતે જ્યાં મંદિર હોય ત્યાં દર્શન કરવા જાય, પણ મંદિર બનાવવાનું કોઈ નહીં કે નહીં, કોઈને ઉપદેશ ના આપે એવી રીતે પ્રતિષ્ઠાનો પાઠ લખે. આચાર્ય હોય તો જિનેન્દ્રની પ્રતિષ્ઠા કઈ વિધિથી કરવી એ પ્રતિષ્ઠા પાઠ મળે પાછો, એ જંગલમાં બેઠા બેઠા રહે. પણ પ્રતિષ્ઠા તમે આમ કરાવો તેમ કરાવો વિધિ વિધાનમાં ના પડે. અહીંયા તક ઉડાવે કોઈ કે અનુમોદના ખરી કે નહીં, પોતે મંદિર દર્શન કરવા આવે છે, કોઈ પ્રતિષ્ઠા પાઠ લખે છે આચાર્ય કે નહીં, એટલી ઉદયમાં એટલી છૂટ છે, ઉદય ભાવ એટલો થઈ શકે, એથી વધારે આગળ વધવાની વાત નથી એવી વાત છે. એવા ઘણા વિચિત્ર ન્યાયો છે મુનિ દશાના, કે એકેન્દ્રિયની પણ દયા પાડવી છે, કોઈ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંત કોઈ જીવને દુઃખ પહોંચે એવી મન વચન કાયાની પ્રવૃત્તિ કરવી કરાવી અનુભવ મુનિને હોય નહીં. આ તો મુમુક્ષુની ભૂમિકાથી એની ભાવના છે, અત્યારે તો આચરણમાં આવી ગયા છે, ત્યાં તો પહેલેથી ઉગે છે, એ વાતો પહેલેથી ઉગેલી છે, મુમુક્ષુતામાં ઉગેલી છે. શું અહીંયા તો સાક્ષાત એનું પરિણામ છે. પણ કોઈ પંચેન્દ્રિય જીવને તૃષા લાગી હોય તો પાણી ન પાય, સમંદરમાં પાણી હોય શૌચ માટે પીવા માટે નું પોતે પીએ નહીં, બીજાને પીવડાવે, વિકલ્પ ના આવે, દયા નથી. આમ તો કહે છે કે ભાઈ મુનિ તો દયાના સાગર છે, કેટલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસા પાડે છે, આદાન નિક્ષેપણ સમિતિ કોઈ ચીજ લે મૂકે
જોઈને
પંચેન્દ્રિય મરી જાય તો મને જો વિચિત્ર લાગે. પણ જો એટલી વાત સ્વીકારવામાં આવે તો એની પરંપરા કેટલી લાંબી ચાલે એનો અંદાજ, આવો પ્રશ્ન ઉગે છે એને નથી હોતો. એને એ વિષયમાં જેની ઊંડી અને ઝીણી નજર છે એને એ વિષયનો પ્રતિબંધ ત્યાં નક્કી કરેલો છે. એટલે અનંત વિતરાગોએ નક્કી કરેલી વાત છે, અનંત તીર્થંકરો એ માર્ગે ચાલીને નક્કી કરેલી વાત છે. એને ખબર છે કે જો આટલો અહીંયા આરંભ સમારંભની છૂટ મૂકીએ તો એ પાણીના પરમ બંધાવા સુધી વાત આવ્યા વિના નહીં રહે. એ મુનિ એમ કહે છે કે પાણીનું પરમ બંધાવો, માણસો પ્રાણીઓ મરી જાય છે, ઢોર મરી જાય છે પાણી અંદર, માટે અહીંયા ગ્રસ્ત હોય પાણીનું પરમ બંધાવો એ વાત આવશે, એ એમાંથી આવશે. કમંડળના પાણીમાંથી પાણી પીવડાવે તો એ પરબની વાત ઊભી થશે. આજે પરબ નહીં થશે તો કાલે ધર્મશાળા નહીં થયા વગર રહેશે, ધર્મશાળા નહીં થશે તો પછી દવાખાના નહીં આવ્યા વિના રહેશે. એનો ન્યાય બીજો એ છે કે પોતાનો પ્રાણ જાય તો એ પાણીનો ઉપયોગ ન કરે,
બરોબર,
નહીં તો એમ કે નિષ્ઠુર છે નિર્દય છે મુનિરાજ શું છે? ન્યાય એવો છે કે એમનો દેહ છૂટે ને એ તૃષાથી એમનો પ્રાણ છૂટે, તો એ પાણીનું બિંદુ અંદર થયો આપણે ટીપો આપણે. આટલી જેની સ્વરૂપમાં રહેવાની શક્તિ છે, આટલું જેનું સામર્થ્ય છે, એ ન્યાયને લાગુ પડે છે. પોતાના માટે તો સાવધિ યોગ સ્વીકારે, અને બીજાને માટે વાત આવે તો સાવધિ યોગ આગળ કરે કે આ તો સાવધિ યોગ થઈ જાય, હું નહીં કરું. ઘણા ગ્રસ્તો આ ભૂલ કરે છે, એમને એ પાપ નથી કરતા, અને પોતાના માટે કરે, બીજાને આવે તો કે નહીં, એમને પાપનું કાર્ય છે, એમને નથી કરતા. શું એમ કરે સાવધિ યોગ આગળ કરે એ વિશ્વાસ છે. એને સીધું મિથ્યા દર્શન લાગુ કર્યું છે, માયાચાર છે ને, એટલે મિથ્યા દ્રષ્ટિ પણ આમાં એવી થાય છે. એટલે શુભ આચરણની અંદર પણ કેટલાક એવી ગડબડ કરે છે, તો ત્યાં શ્રાવકની ભૂમિકામાં એને મિથ્યાત્વનો સંબંધ સીધો જોડવામાં આવે છે. સમય થઈ ગયો છે, કોઈ બોલ છે આમાં?
શ્રીમંત નર ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કાનુ દેવનો.